गरुड़ जी, पक्षीराज जे कहीं आ ज्ञान योग वैराग्य छे ये बधुज ये सब पुरुष सुनहु हरिजाम ये स्वयं भगवान ज चेतनात्मक स्वरूपे पुरुष थईने दरेक में रहेला छे एम तमे जाणो ए सब पुरुष सुनहु हरिया। जे कहीं अव्यक्त चेतना आ शरीर में सूक्ष्म स्वरूपे बैठेली छे स्थूल तो शरीर छे ज व्यवहार अने जीवनो नातो मोटे भागे स्थूल साथे छे એટલે સ્થૂલનો અનુભવ સ્થૂલનું જ્ઞાન એનો પરિચય આપણને ખૂબ બધો છે કારણ દરેકની જરૂર આવશ્યકતા છે જેમ પાંચ ભૌતિકતા એ સ્થૂલ છે પાણી અને વરસાદની આવશ્યકતા છે માટે આપણે અધ્યાત્મ ભાવથી એ સ્થૂલ સ્વરૂપે સ્થૂલ જળના વરસાદને પણ આપણે ઈચ્છી રહ્યા છીએ એના વગર ચાલે જ નહીં તો સ્થૂલનો સંબંધ સ્થૂલ સાથે છે અને સૂક્ષ્મનો સંબંધ સૂક્ષ્મ સાથે છે જો પ્રયત્ન અને પુરુષાર્થ પરિશ્રમ આપણને સ્થૂલ ભાવથી સ્થૂલ વસ્તુ પ્રાપ્ત કરાવી આપતી જ હોય તો સૂક્ષ્મ ચેતના એવી આત્મતત્વ અને પરમાત્મા એનું સૂક્ષ્મ ચિંતન સૂક્ષ્મ સાથેનો સંબંધ જો આપણે જોડવા માટે થોડો પણ પ્રયત્ન કરીએ તો અવશ્ય એ સૂક્ષ્મ ચૈતન્ય પણ પ્રાપ્ત થઈ શકે પણ એ કેવું છે એ અણનામીના નામ સહુ એ અરૂપીના રૂપ બહુ સરે જાતા રહેશે તેજ લહુ એ અનેક રૂપે છે છતાં અનામી છે એનામાં એ ઘણા બધા ગુણયુક્ત છે પણ સર્વથી પર છે એ અરૂપીના અરૂપ સહુ તો આમ અનેક રૂપ છતાંય એકમાત્ર વ્યાપક ચેતના એ એક જ છે અનેક અરૂપ અરૂપાય અનેક રૂપમાં હોવા છતાં વ્યાપક છે વ્યાપનોથી તે વિષ્ણુ છતાં એ એક જ છે ભગવાને 13મા અધ્યાયની અંદર કહ્યું યથા પ્રકાશયતિ એકઃ કૃષ્ણમ લોકમ ઇમમ રવિ આ સમગ્ર લોક સૃષ્ટિની અંદર એક જ સૂર્ય પ્રકાશ આપી રહ્યો છે છતાંય જેટલા પાણી ભરેલા વાસણ છે એ દરેકમાં અલગ અલગ પ્રતિબિંબ એનું જ સૂર્યનું જ દેખાય છે બીજાનું નહીં દરેક જળ ભરેલા પાત્રમાં પ્રતિબિંબ એકમાત્ર સૂર્યનું જ હોય છે એમ સર્વ ચેતનાત્મક જગત આ સ્થૂલ જગતની અંદર ચેતનાત્મક એવા પરમાત્મા એક જ વ્યાપ્ત છે એ સબ પુરુષ સુનહુ હરિજાન સર્વ ચેતનાઓ એ હરિ સ્વરૂપ જ જાણ અને એ પુરુષ પરમાત્મા એ માત્ર સ્વયં એક જ સર્વવ્યાપક છે સર્વમાં છે જ્ઞાન વિરાગ જોગ વિજ્ઞાન જ્ઞાન વિરાગ યોગ અને વિશેષ જ્ઞાન દ્વારા આ જાણવાનું આ સમજવાનું છે હે એ પુરુષ કારણ ગરુડજીમાં પણ બેઠેલી ચેતના એ પુરુષ તત્વ છે દરેક સ્ત્રી શરીરમાં બેઠેલી પણ એ પુરુષ તત્વની પરમાત્માની જ ચેતના છે ભલે સ્થૂલ ભાવે સ્ત્રી શરીર કે પુરુષ શરીર છે પણ સૂક્ષ્મ ભાવે રહેલી એ ચેતના એમાં કોઈ ભેદ નથી વ્યવહાર ભેદ ખરો કેમ કે ત્યાં સ્થૂલ શરીરનો ભેદ છે માટે પણ સૂક્ષ્મ ભાવે એ ચેતનાત્મકતાની અંદર બધા જ પરમાત્માના જ અંશ છે એમાં લેશ માત્ર પણ ભેદ નથી જ એ સબ પુરુષ સુનહુ સાંભળો આ બધામાં એ એક જ માત્ર પરમાત્મા પુરુષ સ્વરૂપે બેઠેલો છે હરિજાન એ બધામાં તું હરિ સ્વરૂપે એને જાણ સમજ અને પુરુષ એટલે કે આત્મચેતના. આ સમગ્ર સ્થૂલ જગત છે જડ, એની અંદર પુરુષ પ્રતાપ, એક પરમાત્માની જ આણ, એક પરમાત્માની પરમ ચેતનાની જ શક્તિ પ્રબલ, સબ ભાંતિ બધી જ રીતે પ્રબળમાં પ્રબળ હોય તો એકમાત્ર એ પરમ ચેતના પુરુષ તત્વની જ એની અંદર શક્તિ રહેલી છે. જેમ વીજળીથી ગાડી ચાલે એટલી મોટી ગાડી, અને ઘરની અંદર નાનું સરખું એક મચ્છર ભગાવવા માટેનું એક નાનું સરખું એક યંત્ર ચાલે, એ બધાની પાછળ કામ કોણ કરી રહ્યું છે? વીજળીની ચેતના, વીજળીની શક્તિ. એક એટલે આટલા મોટા ગાડીના એન્જિનથી માંડીને આપણા ઘરની અંદરના મચ્છર ભગાવવાના એક નાના સાધન સુધીની વચ્ચેને જેટલા બધા સાધનો છે વીજળીના ઉપકરણો, એ બધા જ છે ખરા સ્થૂલ ભાવે, પણ સૂક્ષ્મ ભાવે એમાં વીજળીનો પ્રવાહ ન પ્રવેશ કરે તો એમને એમ નિષ્ક્રિય એમને એમ પડી રહેવાના છે. પણ એમાં જો વીજળીની ની ચેતના પ્રવાહ એની અંદર પ્રવેશ કરે તો બધા જ પોતપોતાનું કામ કર્યા જ કરે. તો પુરુષ પ્રતાપ પ્રબલ સભાન દરેકમાં, એટલે સુધી કહે છે કે જળમાં પણ પરમાત્માની ચેતના રહેલી છે, પથ્થરની અંદર પણ. કે જ્યારે પથ્થર ફાટે ને તૂટે ને ત્યારે એમાંથી અવાજ નીકળે છે, તો અવાજ ક્યારે થાય? સ્થૂલમાંથી અવાજ થાય ખરો? તો એ સ્થૂલની અંદર પણ ચેતના રહેલી છે. એક મોટો પથ્થર તોડાવ્યો સમર્થ રામદાસની આજ્ઞાથી શિવાજીએ, અને પથ્થર તોડાવ્યો ને તે અંદરની એક થોડી જગ્યામાંથી એક નાનું દેડકો જીવતું નીકળ્યું. એટલા મોટા પથ્થરની અંદર વચ્ચે પાણી ક્યાંથી લેતું હશે? હવા ક્યાંથી લેતું હશે? એ સબ પુરુષ, પુરુષ પ્રતાપ પ્રબલ સબ ભાંતિ. એ જે પરમ ચેતના છે એ પ્રબલ છે, સર્વત્ર છે, સર્વમાં છે, સર્વ સમયે છે, ક્યારે પણ એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જતું નથી. સ્થૂલ શરીરમાં આત્મચેતનાનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય એટલે એ કામ પૂરું થઈ ગયું, પણ પરમ ચેતના તો સમસ્ત સૃષ્ટિમાં હંમેશને માટે વિલસી રહી છે, સ્થિર છે. એટલે પુરુષ પ્રતાપ પ્રબળ સ્વભાવ, બધી રીતે જે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, જે કંઈ હલનચલન થઈ રહ્યું છે, એ બધા જ હલનચલનની અંદર બધામાં એ જ પ્રબળ એવા પ્રતાપી પુરુષની જ આ બધી શક્તિ છે. ભૂકંપની અંદર પણ જે કંઈ આ ગ્રહ નક્ષત્ર તારાઓ ચાલે છે, જેમ આપણે બધા ચાલીએ છીએ, પશુ પક્ષીઓ ચાલે છે, ચેતના છે ત્યાં સુધી ચાલવાની છે, એમ ગ્રહ નક્ષત્રો પણ ફર્યા કરે છે, એની અંદર પણ ચેતના છે તો જ એ ચાલી શકે છે, નહીંતર એ ન ચાલી શકે. એની ચેતના એ થઈ જાય એટલે સ્થિર થઈ જાય ત્યાંનું ત્યાં. તો આમ એ પ્રબળ પરમ ચૈતન્ય પરમાત્માનું તત્વ બધી જ રીતે સર્વમાં સર્વવ્યાપક રીતે બેઠેલું છે એમ સમજો. હે ગરુડજી, આ જગત કોઈ પણ જગ્યા, કોઈ પણ અણુ પરમાણુ ભગવાનના વગર ખાલી નથી. એકના અણુ નહીં, અણુનો પરમાણુ, એની અંદર પણ આટલી બધી શક્તિ છે. આઇન્સ્ટાઈન માટે એમ કે એ પોતા આવડો મોટો વૈજ્ઞાનિક અને આટલી મોટી પ્રયોગશાળા, પણ જ્યારે પ્રયોગશાળામાંથી બહાર નીકળીને ચાલે ને એટલે કે ભીરું, કોઈ બિકણ, કોઈ ડરપોક માણસ હોય ને એમ ચાલે, એટલે સહેજ ગાંડા જેવું લાગે. એના અંગરક્ષકો પણ સાથે સરકારે આપેલા, છતાંય રસ્તામાં આવી રીતે એક બિકણની ભીરુની માફક ચાલે એટલે કોઈક એક રસ્તે જતા કોઈક સજ્જને પૂછ્યું, જે સમજદાર જેનામાં સમજ શક્તિ છે, કે ભાઈ તમે આટલા મોટા બુદ્ધિશાળી ને વૈજ્ઞાનિક છો અને તમારી સાથે આટલી બધી સંરક્ષણની વ્યવસ્થા પણ છે, છતાંય તમે કોઈનાથી બીતા હો, કોઈ ભીરુ હો, વિકણો, એમ કેમ ચાલો છો? ત્યારે વૈજ્ઞાનિક કહ્યું આઇન્સ્ટાઈને કે ના ના, તમારી વાત તદ્દન સાચી છે, તમે એકલા જ મને સમજી શક્યા છો. કે છે કે એનું કારણ શું? ત્યારે કહે છે કે જો પ્રયોગશાળાની અંદર હું જોઉં છું, એક અણુમાંથી બનતો ત્રિશ્રેણુ પરમાણુ, એની અંદર આટલી બધી શક્તિ છે સમગ્ર સૃષ્ટિનો વિનાશ કરવાનો અને સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવાનું પણ એનામાં, એ પરમાણુમાં આટલી મોટી શક્તિ છે. તો મને એમ થાય છે કે પરમાણુની રચના કરનાર એ પરમાત્મા ઈશ્વર, એની કેટલી બધી શક્તિ હશે, મને એની બીક લાગે છે. સમજાય જેવી વસ્તુ છે. પુરુષ પ્રતાપ પ્રબલ સભાંતિ, જે પરમાણુ નરી આંખે જોઈ શકાય જ નહીં, એના માટે સૂક્ષ્મદર્શક યંત્ર જોવું લેવું પડે. એ યંત્રથી જોતા એ એટલા સૂક્ષ્મની અંદર પણ આટલું મોટું, આટલી મોટી શક્તિ પડેલી હોય. અરે ભલે એ આપણે યંત્ર ના લાવીએ, પણ એક વડનું નાનું સરખું બીજ, કશી ગણનામાં નહીં, કશી વજન, કંઈ વજનમાં એ ન લેખા લાગે, પણ એ એવડા નાના વડના બીજની અંદર, કેવડું બીજ હોય ખબર છે? આપણી રહીના દાણા કરતા નાનું ખસખસ. હવે ખસખસ નું દાણું કેવડું નાનું સરખું હોય છે? તો એવડા નાના દાણાની અંદર આટલો મોટો વડ અંદર સમાયેલો, કેટલું આશ્ચર્ય છે કે આવડા ખસખસના દાણા જેવડા એક એની અંદર જગ્યામાં આટલો મોટો વડ. તો એ છે પુરુષ પ્રતાપ પ્રબલ સભાંતિ, પરમાત્માની એ રચના છે, એની પ્રબળ શક્તિ તે આ છે. એટલે આઇન્સ્ટાઈન કહે છે કે મને એની બીક લાગે છે. તો એની પ્રબળતા પરમાત્માની, પરમ ચૈતન્યની, એ પરમ પુરુષ જે કહ્યું તે, એની આટલી પ્રબળતા છે, આટલી મહાન શક્તિ છે. કે પ્રકૃતિ જેને કહી જડ, પુરુષને તો ચેતનાત્મક કહી દીધો, પુરુષ પ્રતાપ પ્રબલ બધી જગ્યાએ એનું અસ્તિત્વ છે, સબ ભાંતિ બધી જ રીતે. પણ અબલા અબલ પ્રકૃતિ જે છે ને, એ બિલકુલ શક્તિહીન છે. એ પ્રકૃતિની અંદર શક્તિ પણ કોની છે? પરમાત્માની સ્વયં, એમની પોતાની. તો એ અબલા અબલ જેનામાં કોઈ શક્તિ નથી, પડી રહ્યું તો કોઈક ઉઠાવે તો ઉઠાવે, ને તો ત્યાં ગાડી ગંદકી થાય તો એમાં રોળાયા કરે, સુકાઈ જાય ને અવાજ અવાની અંદર ઉડે તો એ ઉડ્યા કરે, ઠોકરો એ ખાયા કરે. તો આવી જડ વસ્તુ, તો એ જડ અને કેવી સહજ સ્વાભાવિક રીતે, કે એને આ પથ્થર, અહીંયા ગાડી આ પથ્થર છે, હજારો લાખો માણસો એની પર પગ મૂકી મૂકીને આવતા હશે, જતા હશે, રોજનું રોજ કેટલો હજારો માણસ, પણ એ શું છે? જડમાં જડ જાતિ છે, એમાં નિષ્ક્રિયતા છે, જડતા છે. અને એ જડતા કોના જેવી છે? અબલ અબલા, અને અબલા એટલે પ્રકૃતિ. આ પાંચ ભૌતિક શરીરની પ્રકૃતિ છે, એનામાં જરાય શક્તિ નથી. અંદરથી ચેતના ઉઠી ગયા પછીથી એની આંખ ઉગાડી હોય, એનું નાક ખુલ્લું હોય, એના કાન પણ એમના એમ હોય, એનું મોઢું ને એની જીભને દાંત પણ ત્યાં હોય, અને એ જે જે ઇન્દ્રિયો છે એના બધા વિષયો ત્યાં જઈને મૂકો જોઈ, એને કોઈ સ્પર્શ નહીં કરે, બિલકુલ નિષ્ક્રિય હશે. એટલે એટલા માટે આ શરીર એ પ્રકૃતિ જડ છે. અને અબલ અબલા છે, એમાં કોઈ પણ પ્રકારની શક્તિ રહેલી જ નથી. મૂળદાને જગાડો જોઈએ, મૂળદાને કેટલાય ટેકા ઊભા રાખી, ટેકા રાખીને આખું ઊભું કરો, અને એક નાનું બાળક જેને એક સહેજ આંગળી મારશે તો ગબડી પડવાનું છે. એક એક અંગ એવા લૂસ લૂસ હશે જેમ પેલું રમકડું હોય ને, એ ત્યાં ઢળી પડશે. તો એટલા માટે એ અબલા છે, એ પ્રકૃતિ છે, એમાં અબલ, એમાં કોઈ પણ પ્રકારની શક્તિ નથી. અને એટલા માટે કહ્યું સહજ જળ જાતિ. અહીંયા આગળ કહ્યું સબ ભાતિ, કહ્યું પુરુષ પ્રતાપ, પરમાત્માનો પ્રતાપ બધી જ રીતે સર્વત્ર સર્વમાં છે, પણ જળ પ્રકૃતિ જે છે એ બિલકુલ નિર્બળ છે, એમાં કોઈ પણ શક્તિ નથી. અને કેવી રીતે? જળ ભાતિ, જેમ જળ હોય ને એ રીતે એની અવસ્થા છે.